આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. રાજ્યસભાની 16 માર્ચે યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણી પહેલા કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર. કેન્દ્ર સરકારનો ઓઇલ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા નિર્દેશ. ઘરેલુ વપરાશ માટે ઇન્ટર બુકિંગ સમયગાળો 25 દિવસ કરાયો. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં સ્વૈચ્છિક એજન્સીઓની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે. વર્તમાન પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠાને ટેકો આપવા જરૂરી પગલાં લેવા તૈયાર હોવાનું G7 રાષ્ટ્રોએ જણાવ્યું. અને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. આગામી 16 માર્ચે યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી પહેલાં કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેમાં પશ્ચિમ બંગાળમાં 5, મહારાષ્ટ્રમાં 7 અને આસામના 3 ઉમેદવારોનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના બાબુલ સુપ્રિયો, કોયલ મલિક, રાજીવ કુમાર અને મેનકા ગુરુસ્વામી ભાજપના ઉમેદવાર રાહુલ સિંહાને બિનહરીફ જાહેર કરાયા, જ્યારે મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને વિપક્ષ મહાવિકાસ આઘાડીના ઉમેદવાર શરદ પવાર બિનહરીફ ચૂંટાયા છે. આસામમાં બિનહરીફ વિજેતામાં ભાજપના જોગીન મોહન અને તેરાસ ગોવાલા અને યુપીપીએલના પ્રમોદ બોરોનો સમાવેશ થાય છે. જયેશ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કેરળ અને તમિલનાડુની મુલાકાતે જશે. તેઓ કેરળના એર્નાકુલમમાં 10,800 કરોડ રૂપિયાના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી કાર્યક્રમ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી તમિલનાડુના તિરુચરાપલ્લીમાં 5,600 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબી લાચીમાને અને આરએસપીના વરિષ્ઠ નેતા બાલેન્દ્ર શાહને નેપાળ ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ટેલિફોનિક વાતચીતમાં શ્રી મોદીએ નવી સરકારની રચના માટે શુભેચ્છાઓ પાઠવી અને બંને દેશોની પરસ્પર સમૃદ્ધિ, પ્રગતિ અને સુખાકારી માટે સાથે મળીને કામ કરવા ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંયુક્ત પ્રયાસોથી ભારત અને નેપાળના સંબંધો આગામી વર્ષોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. કેન્દ્ર સરકારે ઓઇલ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા અને આવા વધારાના ઉત્પાદનનો ઘરેલુ વપરાશ માટે ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇંધણ પુરવઠામાં હાલના ભૂરાજકીય વિક્ષેપો અને એલપીજી પુરવઠા પરના અવરોધો વચ્ચે આ પગલું લેવાયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે સરકારે ઘરેલું એલપીજી પુરવઠાને પ્રાથમિકતા આપી છે અને સંગ્રહખોરી અને કાળાબજારને ટાળવા માટે 25 દિવસનો ઇન્ટર બુકિંગ સમયગાળો રજૂ કર્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે અન્ય બિનઘરેલુ ક્ષેત્રોને એલપીજી સપ્લાય કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 3 એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની એક સમિતિની રચના પણ કરાઈ છે. જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં સ્વૈચ્છિક એજન્સીઓની સ્થાયી સમિતિની 35મી બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્ર સરકારના પેન્શનરોના કલ્યાણને લગતા મુદ્દે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠક નીતિ સંકલનને મજબૂત બનાવવામાં અને ફરિયાદોનું નિરાકરણ કરવામાં મદદ કરશે, જેનાથી કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જીવનની સરળતામાં સુધારો થશે. ઈરાન સાથેના અમેરિકા ઇઝરાયલ યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયા બાદ G7 રાષ્ટ્રોએ જણાવ્યું કે તેઓ વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠાને ટેકો આપવા જરૂરી પગલાં લેવા તૈયાર છે. જોકે G7 નાણામંત્રીઓ અને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીની બેઠક વ્યૂહાત્મક કરાર વિના સમાપ્ત થઈ. વર્ચ્યુઅલ બેઠકમાં અનામત ભંડાળમાંથી તેલ છોડવાના વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી. ગઈકાલે તેલનો ભાવ લગભગ $120 પ્રતિ બેરલ પહોંચ્યો હતો અને પછીથી તેમાં ઘટાડો થયો હતો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત દરમિયાન ઈરાન અને અમેરિકા ઇઝરાયલ યુદ્ધ તથા યુક્રેન સંઘર્ષ અંગે ચર્ચા કરી. શ્રી પુતિનના રાજદ્વારી સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ પુતિને ઈરાન સામે અમેરિકા ઇઝરાયલ યુદ્ધના ઝડપી રાજકીય અને રાજદ્વારી સમાધાન માટે હાકલ કરી છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને મારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. મોજતબા ખામેનીને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા જાહેર કર્યા પછી ઈરાને ઇઝરાયલ અને ખાડી ક્ષેત્રને નિશાન બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વધારી દેતા પશ્ચિમ એશિયામાં તણાવ તીવ્ર વધ્યો. તેલ અવિવ અને હાઇફા સહિત અનેક ઇઝરાયેલી શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલો મળ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
इस्लामिक रिवोल्यूशनरी गार्ड कोर IRGC ने कहा है कि ये हमले क्षेत्र में इजरायली ठिकानों और अन्य सहयोगी सुविधाओं के खिलाफ एक समन्वित अभियान का हिस्सा थे। बहरीन के अल मामीर तेल परिसर पर ड्रोन हमले की भी सूचना है। इन घटनाक्रमों से खाड़ी क्षेत्र में ऊर्जा बुनियादी ढांचे और जहाजरानी मार्गों की सुरक्षा तथा होर्मुज जल डमरू मध्य के जरिए वैश्विक ऊर्जा आपूर्ति को लेकर चिंताएं बढ़ गई हैं। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा।
दरमियान अमेरिकाना संरक्षण विभागे ईरान युद्ध दरमियान વધુ એક અમેરિકન સૈનિકનું મોત થયાનું જણાવ્યું છે। કતાર સ્થિત ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે છેલ્લા કેટલાક 3 દિવસમાં દોહામાં ફસાયેલા લગભગ 1000 ભારતીયો કતાર એરવેઝની ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત ફર્યા છે। કતાર એરવેઝે ગઈકાલે દોહા અને નવી દિલ્હી વચ્ચે ફ્લાઇટ ચલાવી જેમાં 300થી વધુ ભારતીય મુસાફરોએ પરત ફર્યા। કતાર એરવેઝ આજે દિલ્હી, મુંબઈ અને કોચી માટે 3 ફ્લાઇટ્સ ચલાવી રહી છે। ઓસ્ટ્રેલિયા ઈરાનની મહિલા ફૂટબોલ ટીમની 5 ખેલાડીઓને આશ્રય આપ્યો છે। આ માહિતી ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટોની બર્કે આપી છે। આ ખેલાડીઓ એક ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા જ્યાં પોલીસ તેમને સલામત સ્થળે લઈ ગઈ હતી। શ્રી બર્કે કહ્યું કે ટીમના અન્ય સભ્યો માટે પણ ઓસ્ટ્રેલિયામાં આશ્રય ઉપલબ્ધ રહેશે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે નાણાકીય બજારોમાં વધી રહેલી અસ્થિરતા વચ્ચે સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ રોકાણકારોને સંયમ રાખવા વિનંતી કરી છે। ગઈકાલે સાંજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા શ્રી પાંડેએ જણાવ્યું કે ભારતના સ્થાનિક મૂળભૂત સિદ્ધાંતો મજબૂત રહ્યા છે જે આવી અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે। તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે મુખ્ય શિપિંગ માર્ગો વિક્ષેપિત થતા પુરવઠા અને માંગને અસર થઈ છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતનું સર્જનાત્મક અર્થતંત્ર દેશની સંસ્કૃતિ, ખાદ્ય પદાર્થો અને અતિ સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રહ્યું છે। તેમણે ગઈકાલે પોસ્ટ બજેટ વેબિનારમાં આ વાત કહી। શ્રી વૈષ્ણવે ભાર મૂક્યો કે મીડિયા મનોરંજનમાં ટેકનોલોજી પ્રાથમિક ભૂમિકા ભજવી રહી છે। સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર HS પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત ભારતનું નેતૃત્વ કરશે। આ સ્પર્ધા આજથી બાલસેલમાં શરૂ થશે। સાંભળીએ એક અહેવાલ।
સાત્વિક સાઈરાજ, રંકી રેડ્ડી ઓર ચિરાગ શેટ્ટી સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ મેં પુરુષ ડબલ્સ મેં ભારત કા નેતૃત્વ કરેંગે। મિક્સ્ડ ડબલ્સ મેં અમર અર્જુન ઓર ધ્રુવ કપિલા ભી સાત્વિક ચિરાગ કે સાથ ખેલેંગે। ઇસકે અલાવા પુરુષ સિંગલ્સ મેં ભારત કી ઓર સે કિદામ્બી શ્રીકાંત, HS પ્રણોય, આયુષ શેટ્ટી ઓર કિરણ જ્યોર્જ સે અચ્છે પ્રદર્શન કી ઉમ્મીદ હૈ। મહિલા ડબલ્સ મેં ત્રિશા જોલી ઓર ગાયત્રી ગોપીચંદ ભારત કી ઇકલૌતી જોડી હોંગી જો સેન્ટ જેકબ શેલ મેં ખેલતી નજર આયેંગી। જયા ભારતી સ્પોર્ટ સ્કેન।
FIH મહિલા હોકી વિશ્વકપ 2026ની ક્વોલિફાયર્સમાં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેની પુલ બીની બીજી મેચ 2-2 ડ્રો રહી। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ પટેલ।
આજના મોટાભાગના અખબારોમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને મુખ્ય સમાચારોમાં સમાવ્યા છે। ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વિનાશ જ વિનાશ એ ગુજરાત સમાચારની હેડલાઇન છે। બ્રેન્ટ ક્રૂડમાં ભડકો, રૂપિયો તળીએ એ સમાચારને સંદેશે મુખ્ય સમાચારમાં સમાવ્યા છે। નવ ગુજરાત સમયમાં યુદ્ધની અસર, શેરબજાર કડરભૂસને મુખ્ય સમાચારમાં સમાવવામાં આવ્યા છે। દિવ્ય ભાસ્કરે યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતાઓ વધી તેને હેડલાઇન બનાવી છે અને ગુજરાત બાર કાઉન્સિલની મતગણતરી અટકી તે સમાચારને પણ વિવિધ અખબારોમાં સ્થાન આપ્યું છે।
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યસભાની 16 માર્ચે યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણી પહેલા કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર। કેન્દ્ર સરકારનો ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા નિર્દેશ। ઘરેલુ વપરાશ માટે ઇન્ટર બુકિંગ સમયગાળો 25 દિવસ કરાયો। પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં સ્વૈચ્છિક એજન્સીઓની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે। વર્તમાન પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠાને ટેકો આપવા જરૂરી પગલાં લેવા તૈયાર હોવાનું G7 રાષ્ટ્રોએ જણાવ્યું। અને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।